તારીખ 15/1/1991 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 622 623 અને 624 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 284
ઉદયથી એટલે ઉદાસ ભાવ સંયુક્ત મંદ પરિણત બુદ્ધિથી ઉગાડીને વિશે પ્રવૃત્તિ થાય, કોઈ પણ ઉદય કાર્યમાં પ્રવૃત્તિ થાય ત્યાં સુધીમાં નાનીની આજ્ઞા ઉપર પગ મૂકીને પ્રવૃત્તિ થઈ ન શકે. નાની તો ઉદયમાં ઉદયથી ભીની પડે છે, તેથી બાહ્યાંશમાં એને નિષેધ અને ઉદાસીનતા હોય છે, પણ મુમુક્ષુને એ પ્રકારનો જાગૃતિ પૂર્વક કઈક પ્રયત્ન હોવો જોઈએ. ઉદય પરિણામમાં તીવ્ર રસે કરીને પ્રવર્તા આત્માને વિશેષ અહિત થાય છે, અહિત થાય છે એટલે અશાંતિ થાય છે, દુઃખ થાય છે. જો પરિણામનો રસ મંદ હોય તો એ પ્રકારનો પ્રયત્ન કર્તવ્ય છે, અને તો જ્ઞાનીની આજ્ઞા ઉપર એને પગ ન મૂક્યો એમ ગણાય. કે ઉદય પરિણામમાં રસ મંદ પડવો જોઈએ એ સિદ્ધાંત છે. જ્ઞાનીને તો સહજ છે, મુમુક્ષુને પોતાના હિતની કાળજીથી, પોતાના હિતની દરકારથી, હિત અહિતની સમજણને લઈને એ રસ મંદ પડવો જોઈએ. જો રસ મંદ ન પડે તો એને કાંઈ પણ ચિંતા રાખ્યા વગર, પોતાના હિતની કોઈ પણ પ્રકારની દરકાર કર્યા વગર જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂકીને થાય છે. જો કઈ જાગ્રત થઈને પ્રયત્ન રાખે તો એને જ્ઞાનીની આજ્ઞાને અનુસરવાનો કઈ અંશે પણ પ્રયત્ન કર્યો છે, માટે જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ દેવા માંગતો નથી. આ મુમુક્ષુની મુમુક્ષુતામાં અનંતાનો બુદ્ધિ કસાય તો છે, એવું નથી કે મુમુક્ષુની ભૂમિકામાં અનંતાનો બુદ્ધિ કસાય નથી હોતો. છતાં જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂકીને પ્રવૃત્તિ થઈ ન સંભવે એમ કે છે, તો જ્ઞાન દશા તો થઈ નથી. પત્ર તો મુમુક્ષુને લખ્યો છે, સિદ્ધાંતિક રીતે આપણે એમ સમજ્યા છે કે મિથ્યા દર્શનના છેલ્લા સમય સુધી અને સમ્યક દર્શનના પૂર્વ સમય પહેલા, એક સમય પૂર્વ અગાઉ અનંતામાં કસાય બધું માન, છતાં એક ભેદ છે એની અંદર કે અનંતાનંદ કસાય જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂકીને ચાલવા બરાબર છે. તો પણ જો જીવ આત્મહિતની જાગૃતિથી ઉદાસ ભાવ સંયુક્ત અથવા મંદ પરિણત બુદ્ધિથી જો પ્રવર્તે તો એને જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ નથી મૂકતા એમ કહ્યું છે. નહીતર નિરંગળ પ્રવૃત્તિ છે, આગળ અવિજ્ઞાની એની પ્રવૃત્તિ છે, વિજ્ઞાનીની આજ્ઞા ઉપર ચાલે છે. એમ કેમ થાય? અનંતાનું મંદિર તો છે, જાણે અનંતાનું મંદિર તો એમ માની લે છે કે ઠેર સુધી અનંતાનું મંદિર છે. દશામાં તો હોય એમ નથી, કઈક બીજી વાત છે. નાની ને ન હોય ને અજ્ઞાની ને હોય, અનંતાનું આવી રીતે પોતે નિરંતર પ્રવૃત્તિ કરે છે. મને અજ્ઞાની અજ્ઞાન દશા છે એટલે વાંધો નથી, જાણે જાણે કે વાંધો નથી એવું એની અંદર થી આશય નીકળે છે. નાની ના પાડે એમ ન હોય, એમ ન થાય. જ્ઞાન દશાની ભૂમિકામાં પણ તારું અહિત શેમાં છે ને હિત શેમાં છે એની યથાર્થ સમજણ કરીને મંદરસ પરિણામ યુક્ત પ્રવૃત્તિ સંભવે છે, નિરર્ગળ પ્રવૃત્તિ કરવા યોગ્ય. નહીંતર જ્ઞાનીની આજ્ઞા ઉપર તે પગ મૂકો છે, આ પગ મૂકવા માંગતો નથી તું, એમાંથી પગ ઉપાડી લેવા અનાદિથી મૂકો છે એ છોડી દેવા માંગે છે. ફેર વાત જુદી વાત થઈ જાય છે, થોડી જુદી વાત થઈ જાય છે. આ જુદી વાત થઈ જાય છે, ભલે અનંતાનું મંદિર ત્યાં હોય તો પણ. થાય, અને કદાચ કોઈ પ્રસંગે ઉપયોગ થઈ ગયો હોય તો એનો એટલો હિસાબ ગણવા જેવું નથી જેટલો ચારિત્ર મૂળનો હિસાબ ગણવા જેવું. આવી જ ભૂલ એક જ્ઞાનના ક્ષયોક્ષમમાં જીવો કરે છે, કેટલાક વિદ્વાનો કરે છે. જ્ઞાનીને મતે શું જ્ઞાનનો ક્ષયોક્ષમ છે ને અમને પણ મતે શું જ્ઞાનનો ક્ષયોક્ષમ છે. ભલે કેટલાક જ્ઞાની કરતા તો અમારો એવો સરસ ઉઘાડે છે કે એને અર્થ ન આવડે એવો અર્થ અમે સરસ ગાથાનો શાસ્ત્રોનો અર્થ અમે સમજીએ છીએ. એમનો તો એટલો મગજ નથી અમારા જેટલો, છે તો મતે શ્રુત ને એવું નથી. એનું મતે શ્રુત નિર્મળ છે અને તારું મતિશ્રુત દર્શન ભાવ અને ચારિત્ર મૂળથી મલિન છે. એમાં બહુ મોટો અંધારા અજવાળા જેટલો ફેર છે. અને મુમુક્ષુની ભૂમિકામાં પણ જેટલો દર્શન ભાવ મંદ છે, જેટલો દર્શન ભાવનો અનુભવ કાયપો યથાર્થ સમજણથી યથાર્થ પદ્ધતિથી કાર્ય પદ્ધતિથી પ્રયોગાદિની એટલા એના ભૂમિકાનું જ્ઞાન, મોક્ષની ભૂમિકાનું જ્ઞાન નિર્મળતાને પામે કે જે નિર્મળતાને વશ જીવને પોતાના સ્વરૂપનું ભાવમાં સમ થાય. આમ પ્રકાર થાય છે. મતિશ્રુતનો ઉઘાડ છે, મતિશ્રુતનો એવું જાડું લઈ લઈએ તો બધાને મતિશ્રુતનો ઉઘાડ છે, હવે બધાને મતિશ્રુતનો ઉઘાડ છે એમ લેવા જેવું. નાનીની આજ્ઞા ઉપર પગ મૂકીને પ્રવૃત્તિ થઈ ન સંભવે, પણ જ્યાં ભોગાદીને વિશે તીવ્ર તન્મયપણે પ્રવૃત્તિ થાય, કોઈ પણ જાતના દરકાર વગર, ચિંતા વગર, ભય વગર, ભાવનો ભય તો આવવો જોઈએ ને. અમુક સૂત્ર એ છે કે જેને ભાવ ભ્રમણનો ભય છે, જેને ભવ ભ્રમણનો ભય નથી તે મુમુક્ષુ નથી. નામધારી હોઈ શકે છે, બાકી મુમુક્ષુ નથી. ભોગાદીને વિશે તીવ્ર તન્મયપણે પ્રવૃત્તિ થાય, ત્યાં જ્ઞાનીની આજ્ઞાની કાંઈ અંકુશતા સંભવે નહીં. મારે જ્ઞાનીના માર્ગે ચાલવું છે, જ્ઞાનીની આજ્ઞાએ વર્તવું છે, એનો કોઈ કંટ્રોલ નહીં. જ્ઞાનીની આજ્ઞાનો અંકુશ એના પરિણામ ઉપર નથી, નિરંકુશ પરિણામ વર્તે છે. એ નિરંકુશ પરિણામ આત્માને ઘણા દુઃખરૂપ છે, ઘણા દુઃખનું કારણ પણ થાય. એટલે નિર્ભયપણે વાત લીધી છે. પણ જે આ ભોગાદીને વિશે તીવ્ર તન્મયપણે પ્રવૃત્તિ થાય, જાણની અજ્ઞાની કાયમ ગુસ્તા સંભવે નહીં, તે નિર્ભયપણે ભોગ પ્રવૃત્તિ સંભવે છે. કે એને કાંઈ ભય નથી, ભાવ ભ્રમણમાં કોઈ ભય નથી. જેને નિર્ધ્વંસ પરિણામ કહેવામાં એને નિર્ધ્વંસ પરિણામ કહ્યા. 613માં લીધું છે ને, નિર્ધ્વંસ પરિણામ શબ્દ વાપરો છો એને 613માં. પાનું 472 ત્યાં નિર્દોષ શબ્દ નો અર્થ ચોખ્ખો કરવો હોય તો ન થાય, એટલે અહીંથી દીધું છે. એ સ્થાને તે વિશેષ વજ્ઞા થાય, મુખભાવ થાય, સ્વભાવ થાય, આગ્રહ થાય. નાની વજન નિર્ધંસ ચોથે લીટીમાં છેલ્લો શબ્દ છે. અથવા જ્ઞાનીના વચનમાં સ્ત્રી પુત્રાદી ભાવોને જે મર્યાદા પછી ઈચ્છતા, હવે કઈ મર્યાદા છે અહીંયા, કે મંદ રસની મર્યાદા તોડીને તીવ્ર રસ કરીને સ્ત્રી પુત્રાદીને ઈચ્છતા નિર્ધ્વંસ પરિણામ કયા છે? એ નિર્ધ્વંસ પરિણામ છે. તે પરિણામે પ્રવર્તા પણ અનંતાનુમંદી હોવા યોગ્ય. નિર્ધ્વંસ એટલે નિર્ભય થઈને પ્રવર્તે, નિર્ભય થઈને ભાવ ભ્રમણ ના ભય વગર. નાનીની આજ્ઞા ઉપર પગ મૂકું છું એ જાતની એની દરકાર કર્યા વિના, નાનીની આજ્ઞાની દરકાર કર્યા વિના, હા, પોતાના હિત હિતની કોઈ જાગૃતિ વિના. અને ભાવ ભ્રમણ ના ભય વિના, આ બધા પ્રકાર લાગુ પડે છે નિર્ધ્વંસ પરિણામને. સામાન્ય રીતે જીવ તો જે માથા પરિણામ કરે છે જગતમાં, એ પોતાના દેહની અનુકૂળતા દેહાત્મ બુદ્ધિથી અને દેહને અનુકૂળ એવા સ્ત્રી પુત્રાદે બીજી વ્યક્તિઓ જે નજીકમાં છે સમીપમાં, કે આ મને મારા અનુકૂળતાના દેનારા છે, મને અનુકૂળ રહેનારા છે, હોય કે ન હોય બીજી વાત છે, આ તો સામાન્ય રીતે કોકની વાત જુદી છે. સામાન્ય રીતે જીવ એના માટે નહીં કરવાના માઠા પરિણામ કરે છે, ખુલ્લી વાત છે. એ બધા નિર્ધ્વંસ પરિણામ છે, કે જે પરિણામ કરતા એને ભાવ ભ્રમણનો ભય નથી. લોભ ને કારણે અથવા માન પ્રાપ્તિ ને કારણે અથવા કોઈ અર્થોપાર્જન ને પૈસા ને કારણે બે ચીજ એને જોઈએ છે. મનુષ્ય ભાવમાં લોભ જતો કરવો સહેલો છે, પણ માન જતો કરવો સહેલો. એને ભાવ ભ્રમણ નો ડર નથી, એમ કે ભાવ ભ્રમણ નો ભય નથી, એ મુમુક્ષુ નથી. ખરેખર તો મુમુક્ષુને ઓછામાં ઓછો ભાવ ભ્રમણ નો ભય હોવો જોઈએ, કે મારા ભાવનું શું, આ પરિણામ કરતા મારા ભાવનું શું, આગળના ભાવનું શું થશે. આપનો ઓછામાં ઓછો એને ભય હોવો જરૂરી છે. નિર્ભય થઈને પરિણામ કરે તો એને અનંતાનુમંદીના નિર્ધ્વંસ પરિણામ કહેવામાં આવે. નાની પુરુષ ની અથવા શ્રી ગુરુ ની વિદ્યમાનતા મોટો ફેર પડે છે. કેટલાક પ્રસંગ બની શકે જ નહીં, બની શકે જ નહીં. બેન છે એ બહુ સરસ વાત કરે છે. ગુરુદેવમાં ગયા પછી એક મહિને જરા ખબરાટ થયો, પહેલા મહિનાની પૂજા ઉપર સૌએ મુમુક્ષુએ સૌએ ગુરુદેવને હૃદયમાં પ્રત્યક્ષ રાખવા, ભલે અહીંથી પરોક્ષ થઈ ગયા હોય તો પણ હૃદયમાં બધાએ પ્રત્યક્ષ રાખવા. જો આ એક આજ્ઞા બને હજાર ભૂલમાંથી બચી જાય, સેંકડો ભૂલમાંથી. મારો તો પ્રત્યક્ષ બિરાજે છે, એ બિરાજતા હોય એનું આમ કરવું ખરો, બસ આટલું જોવે તો વાત પૂરી થઈ જાય. એક વાક્યમાં તો સરળ મારી રીતે બધી રાખે, શું કરવું ને શું ન કરવું બધો સરવાળો આવી ગયો. નિર્ધ્વંસ પરિણામ ન થાય, અંકુશ મારી જાય પરિણામ. કેવી સરસ વાત, એક પુષ્કળ લીધું છે ત્રિભુવનભાઈને, કેવી સરસ વાત કરી છે. જ્યાં ભોગાદીને વિશે, એટલે આદિ કોઈ પણ ઉદયને વિશે, ભોગાદી અથવા બીજા કોઈ પણ ઉદયને વિશે તીવ્ર તન્મયપણે પ્રવૃત્તિ થાય, ત્યાં જ્ઞાનીની અજ્ઞાની કાંઈ અંકુશતા સંભવે નહીં. અને નિર્ભયપણે તે ભોગાદીની પ્રવૃત્તિ ત્યાં સંભવે છે. જે નિર્દોષ પરિણામ કયા છે તેમાં પરિણામ વર્તે, તેવા પરિણામ વર્તે ત્યાં પણ અનંતાનું મંદિર સંભવે. તમારે અનંતાનું મંદિરને જે પ્રકૃતિ ઓળખવી હોય તો, અનંતાનું મંદિરને પ્રકૃતિને ઓળખવી હોય તો કેવી રીતે ઓળખશો તમે, કે જેના આગળિયા વિનાના નિર્ધ્વંસ પરિણામ છે એને અનંતાનું મંદિર છે. જેને ભવભ્રમણનો ભય છે, જ્ઞાનીની આજ્ઞા માન્ય કરવી, શિરોમાન્ય કરવી છે, શિરોધાર્ય કરવી છે, એને અનંતાનું મંદિર હોય તો પણ એ અહીંયાથી પાછા વળવા માંગે છે. એ તીવ્ર રૂપે કરીને પરિણામ તો નથી. તેમજ એ તો એ ઉદય ભાવના રસનો વિષય લીધો, એ ઉપરાંત બીજી વાત કરે છે. તેમજ હું સમજી છું ને મને બાદ હવે આ બધી પહેલા વાત નહોતો સમજતો, હવે મને બધી વાત સમજાય છે, તેથી મને હવે બાદ નથી વાંધો નથી. એવા ને એવા બફમમાં રહે છે, જો કેવો સમજવાય, ચોખ્ખો કાઠિયાવાડી સમજ. એવા ને એવા જીવ બફમમાં, બે વાત જ્યાં સમજાય છે એને શાસ્ત્રની, ત્યાં એને એમ થાય છે કે હું સમજું છું. એવા ને એવા બફમમાં રહે અને ભોગથી નિવૃત્તિ ઘટે છે એના પરિણામમાં જો સમજાણવું હોય તો એનો રસ તૂટવો જોઈએ. તો સમજણ એટલે જ્ઞાન. જ્ઞાન શું કામ કરે છે, કે જ્ઞાન સ્વરૂપની રુચિ ઉત્પન્ન કરે છે અને વિભાવની અરુચિ ઉત્પન્ન કરે છે. અનાદિથી જે વિભાવની રુચિ છે, વિભાવમાં રાગની રુચિ છે, એની અરુચિ ઉત્પન્ન કરે છે અને સ્વરૂપની રુચિ ઉત્પન્ન કરે છે. તો એને તો નિવૃત્તિ ઘટે, એની અરુચિનો વિષય થાય એમાંથી તો રસ એને તૂટે. એના બદલે હું સમજુ છું માટે મને વાંધો નથી, મને જ્ઞાન છે માટે મને વાંધો નથી, એવી રીતે જે પૂર્વવત પ્રવૃત્તિ ઘટે કરે છે. નિવૃત્તિ નથી કરતો એટલે શું કરે છે, પૂર્વવત. આ સમજણ પહેલા પણ એમ જ કરતો હતો, હજી પણ એમ જ કરે છે. વચ્ચે અનિષ્ટ હું દાખલ થઈ ગયો કે હું સમજુ છું, એવું બફમ આવી ગયું વચ્ચે, કે હવે તો હું સમજુ છું. સમજતો હોય તો તારા રસમાં હું ફેર પીડ્યો, આ સુધી વાત છે. તપાસી જો, તપાસ્યા વગર કેમ ખબર પડશે. એટલે એવી જ પ્રવૃત્તિ ચાલુ રાખે છે અને નિવૃત્તિ ઘટે છે. અને વળી કાંઈ પણ પુરુષત્વ કરે તો તે થઈ શકવા યોગ્ય છે. પુરુષત્વ એટલે પુરુષાર્થ, પુરુષત્વ એટલે જો જીવ સંઘની પંચેન્દ્રિય છે અને પુરુષાર્થ કરવા માંગે તો એનાથી થઈ શકવા એવું છે. રસ ઘટાડવો હોય તો ન ઘટાડી શકે એવું કઈ નથી. એક કસાયથી બીજા કસાયનો રસ ઘટે છે, એક કસાય તીવ્ર થાય તો બીજા કસાયનો રસ ઘટી જાય છે. આમ માન કસાય મૂકે છે પણ ક્યાંક લોભની વિશેષ આવવાની પરિસ્થિતિ થઈ જાય તો ભાઈ સાહેબ કરવા માંડે, પાછા સાક્ષાત કરવા માંડે, દીનતા કરવા માંડે, ભાન મૂકીને. એક કસાય બીજા કસાય નો રસ ઘટે છે, તો હવે તારે આત્મહિત ના લક્ષ્ય રસ ઘટાડવો છે, આત્માના કલ્યાણમાં અર્થે રસ ઘટાડવો છે, જ્ઞાન માર્ગમાં પ્રવેશ કરવા માટે રસ ઘટાડવો છે, મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવા માટે રસ ઘટાડવો છે. સમજણ છે, ઘટાડતો શું ખોટું છે? ભવભ્રમણની નિવૃત્તિ કરવા માટે એટલું કરવું પડતું હોય તો શું ખોટું છે? બોલું તો એક વર્તમાન થોડા ફાયદા માટે પણ એક કસાય નો રસ ઘટાડે, ત્યાં બીજો કસાય તીવ્ર થાય છે. અહીંયા જ્ઞાનને મુખ્ય કરીને ઘટાડે કે મારા ભવભ્રમણનો નાશ કરવો છે, માટે મારે રસ તોડવો છે. એટલે એવું પુરુષાર્થ પણ કરે તો થઈ શકવા યોગ્ય છે, છતાં પણ મિથ્યા જ્ઞાનથી જ્ઞાન દશા માનીને, જે જ્ઞાન તો મિથ્યા છે ભલે સમજો હોય, પણ જ્ઞાન મિથ્યા છે, તો એ મિથ્યા જ્ઞાનથી પોતાને જ્ઞાન દશા માની, અથવા હું સમજુ છું એમ માની, હું સમજુ છું એમાં જ્ઞાન દશા આવી ગઈ, એની તો મને ખબર છે, હું સમજુ છું એમાં એની જ્ઞાન દશા છે એમ માનીને ભોગાદિનમાં પ્રવૃત્તિ કરે, ત્યાં પણ અનંતાનંદ મંદિર સંભવે. આમ અનંતાનંદ મંદિરને ઓળખવું, ઓળખાણ કરાવી છે કે અનંતાનંદ મંદિર કેવી રીતે ઓળખવાનું, એનું સ્વરૂપ શું, પોતાના પરિણામથી બુદ્ધિપૂર્વક નક્કી કરવું હોય તો આ રીતે નક્કી કરવું, એમ કે
પોતે પરીક્ષા
કરવું જ, પોતાના પરિણામોને જોઈને પોતે ઓળખવાની, પરીક્ષા કરવાની, કેળવણી લેવી જ જોઈએ, કરવી જ જોઈએ, બીજો કોઈ ઉપાય જ નથી ખરેખર, તો ખરેખર તો એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. જાગ્રતમાં જેમ જેમ ઉપયોગનું શુદ્ધપણું થાય તેમ તેમ સ્વપ્ન દશાનું પરીક્ષણપણું સંભવે. જ્ઞાન દશા છે એ જાગ્રત દશા છે, અને અજ્ઞાન દશા છે એ સ્વપ્ન દશા છે. સ્વપ્ન દશા છે એટલે શું, કે જે એમ સ્વપ્નમાં અશક્યને શક્ય કરીને અનુભવ કરે છે, એમ આ પણ અશક્યને શક્ય કરીને અનુભવ કરે છે. જેમ કે આત્માને ઉદ્ગય પરમાણુ પ્રવેશ કરી શકતા નથી, છતાં મેં ખાધું અને ખાતા ખાતા એવી મજા આવી, રસથી ખાધું, આ તો સીટ બહુ સારી હતી, ભાવતી હતી, અને મેં ખાધું, સ્વપ્નની દશા છે. બીજા પરિવારના સભ્યોને શરીર આલી, આ મારા છે, બીજા મારા નથી, આટલા મારા છે, આ સિવાયના મારા નથી, વગર વિકલ્પે ભેદજ્ઞાન કરે છે કે નહીં, મિથ્યા ભેદજ્ઞાન, આટલા મારા છે, આ સિવાયના મારા નથી, વિકલ્પ નથી કરવો પડતો, એ સ્વપ્ન દશા છે. કીધી તારા હતા ગુરુદેવ, કહેતા હતા કે તારા મારા છે, તને મારશે, પણ પરમાધામી એવા જ હોય છે, જે દ્વારકામાં પરમાધામી મારે છે એ પૂર્વના સંબંધી હોય છે, નબળાઈ ઘણી શરીરમાં વર્તાય છે, ઈંડા બીંડા ખવડાવો, શિયાળો છે, શક્તિ આવી જશે. ઓલા દર્દીને એમ ચોખ્ખું કે તને ઈંડા ખવડાવ્યા છે, આપીએ તો ના પડે, એટલે એના ખોરાકમાં જે બનાવે એમાં નાખી દે, ઈંડા ખોરાક ખવડાવ્યો, બે નરકમાં ગયા. પછી જેને ખવડાવ્યા હતા એને ઓલો પરમાધામી છે ને મારે છે, આવું જ્ઞાન છે બેને. એટલે પણ આપણે ભાઈઓ હતા અને મેં તને હાજો કરવા હતો ખવડાવ્યા હતા, એને જ્ઞાનમાં ખ્યાલ આવે શું કરવા અહીંયા આવ્યા, ઠીક આપણે આ પાપ કર્યું છે, આપણે તો ભાઈઓ હતા, તું મને કા મારે, પણ તે મને ખબર આવ્યું મારે ક્યાં ખાવું તું, કે તે મને ખબર આવ્યું એટલે તને મારું સ્વરૂપ, તું મને અહીંયા લઈ આવ્યો, કે દાખલો આપતો એવી રીતે થાય, મારા તો મારે જ છે એમ કે છે, એને લઈને પાપ કરે છે, કુટુંબ પરિવાર માટે નિયમ સાર એ બધી સ્વપ્ન દશામાં એ બધી પ્રવૃત્તિ થાય છે. પોતાના જાણ્યા છે એ સ્વપ્ને સ્વપ્નમાં જાણ્યા છે થઈ શકે કેવી રીતે? તારા આત્માનો બીજો આત્મા તારા આત્માનો કેવી રીતે થાય? એ તો કોઈ સંભવિત નથી. એ તો એક સ્વપ્નની વાત છે. તારી જાગ તો તને ખબર પડે કે તું એ આત્મા છું, એ પણ એક આત્મા છે, ભિન્ન આત્મા છે. કોઈના આત્માનો કોઈનો આત્મા કોઈ રીતે કઈ રીતે કઈ થઈ શકે એવું નથી. એમ જેમ જેમ શુદ્ધપણું થાય, ઉપયોગનું જ્ઞાન જેમ નિર્મળ થાય તેમ એના ભ્રમનું પરીક્ષણ પણ થાય, ભ્રમ ભાંગતો જાય. જેમ જેમ જ્ઞાન નિર્મળ થાય તેમ ભ્રમ ભાંગતો જાય. આ સ્વાધ્યાય છે, જ્ઞાનને નિર્મળ કરવાની પ્રક્રિયા છે. સ્વાધ્યાયમાં સમજણ થાય જ્ઞાનને નિર્મળ કરવા માટે છે, અને એ સમજણ અનુસાર પ્રયોગ કરે તો જ્ઞાન વિશેષ નિર્મળ થઈને પોતાના સ્વરૂપના ભાવ ભાષણમાં આવે તો અનુભવ સુધી પહોંચી શકે. સામાન્ય જીવો જગત માં કરે છે એ લીધા એક થોડું કઈ તત્વજ્ઞાન નો અભ્યાસ કરે, જેવી રીતે બીજા સંસારી પ્રાણીઓ કરે છે એવી જ રીતે, અથવા પોતે પૂર્વે કરતો તો તત્વજ્ઞાનના અભ્યાસ પહેલા એવી રીતે કરે છે. એ જીવનો એક જુદો ભેદ પાડીને લઈ લીધા. આમ તો જે વાત છે તો તેની તેજ છે, પણ પેલાને શું થયું કે પેલા તો સમજતા નથી એટલે અજાણે અપરાધ કરે છે ને એનું ફળ ભોગવે છે અનંતાનું મંદિરનું. અને ખબર પડી કે અનંતાનું મંદિર શું કહેવાય, દર્શન શું કહેવાય, સમ્યક દર્શન શું કહેવાય, સમ્યક જ્ઞાન શું કહેવાય, પુરસાર શું કહેવાય, એ બધું સમજાવું સમજવામાં આવ્યું જ્ઞાનીઓ દ્વારા, સત્શાસ્ત્રો દ્વારા, ગ્રંથો દ્વારા. સમજ્યા પછી એને એમ છે હું તો સમજુ છું, મને એ પણ પ્રવૃત્તિ એમને એમ ચાલુ રહી જે પેલા હતી એ પ્રકારે. એવા જ રસ્તે કે છે કે એને ઉદાસીનતા જો આવી નથી, રુચિ એની બદલાણી નથી, તો ત્યાં અનંતાનું મંદિર સંભવે છે. એ જીવ જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂકીને, આજ્ઞા જાણી તો એ આજ્ઞા ઉપર પગ મૂકીને ચાલવા માગે છે, ખબર પડી કે આ જ્ઞાની પુરુષની આજ્ઞા છે તો પણ તોડવા માગે છે, એને ભવ ભ્રમણમાં ભય નથી, ખલાસ થઈ ગયો. મોટો અપરાધ, મોટો અપરાધ, મોટું બફન થઈ ગયું. એને તો નીકળવું મારે પડશે, ઓલો હજી છૂટશે, આને છૂટવું મારે પડી
જાય.
એની ઓંઠ લે છે મને જ્ઞાન છે, હું તો સમજી આ બધો ખ્યાલ છે, આપણે આ બધું જાણીએ છીએ, બધું વાંચ્યું છે, બધું સાંભળ્યું છે, બધું ખ્યાલ પણ છે. ફરી ગયો બફમમાં. હા, પરલક્ષી ક્ષોભસમ પાછો. કેવો? પરલક્ષી ક્ષોભસમ એટલે ઠેકાણા વગરનો ક્ષોભસમ. એક જાતની સ્મૃતિ સિવાય કઈ નથી, વિસ્મૃત છે જેટલા વાર લાગે નહીં. તો છસો ને ત્રેવીસ સૌભાગ્યભાઈ ઉપર નું પત્ર છે. આજે પત્રું મળ્યું છે વવાણીએ જતા તથા ત્યાંથી વળતા સાયલે થઈ જવા વિશે વિશેષતાથી લખું. તે વિશે શું લખું? શું છે કે એમને આગ્રહ ચાલે લખું કે મારે સાયલા તો આવવું નથી, જતા તો ક્યાંય રોકાવા માંગતો નથી, વળતા ક્યાંક નિવૃત્તિ ક્ષેત્રે રહેવું છે, પણ એ એકાંતમાં રહેવાનો ભાવ છે. એટલી સ્પષ્ટતા કર્યા પછી કરીને એમને પત્ર લખ્યો છે કે નહીં સાયલે તો તમે આવો, આવાને આવો ત્યાંથી નીકળો છો. કેમ કે મોરી સ્ટેશન આવ્યા સુરેન્દ્રનગર, મોરી વાંકાનેર અને રાજકોટ જાય, અથવા મોરબીથી નિરવાણીયા થાય વાંકાનેર મોરબીથી, એટલે મોરીને સાયલા નજીક છે. અહીંથી નીકળો છો તો જરૂર આવો, કઈ નઈ, હું બેસી સાયલા આવું બીજી વાત છે. જયારે આવવાનું છે ને મૂળ
તમને ખુબ લાભ છે તો ભવિષ્યમાં અનુકૂળ થાય વિચારજો. કેમ બોલતો નથી
આપના આજના પત્તામાં અમારા લખેલા જે પત્ર ની આપે પહોંચ લખી છે તે પત્ર ઉપર વધારે વિચાર કરવો યોગ્ય હતો. તમે જે પત્ર લખો એના ઉપર તમારે થોડો વધારે વિચાર કરવો હતો, અને એમ લાગતું હતું કે આપે તેના ઉપર વિચાર કરશો. નિવૃત્તિ ક્ષેત્રે રહેવા માંગતા તો સાયલે અથવા સંબંધીમાં હાલ અમારી ઈચ્છા અનુસાર રાખશો, એના ઉપર વિચાર કરશો તો સાયલે અથવા સંબંધીમાં એટલે કે હાલ અમારી ઈચ્છા અનુસાર રાખશો. પણ આપના ચિત્તમાં એ વિચાર વિશેષ કરીને થવા પહેલા આ પત્ર લખવાનો બન્યો છે. વધારે વિચાર મારા પત્ર ઉપર વધારે વિચાર કર્યા વગર જલ્દી જલ્દી લાગણીવશ વધારે વિચાર કર્યા વગર પહેલા પત્ર લખી નાખ્યો છે. થોડો વિચાર કરીને માત્ર વળી આપના ચિત્તમાં જતી વખતે સમાગમની વિશેષ ઈચ્છા રહે છે. વળતા એટલું મારું નહીં એમ કે છે, જતી વખતે તમારા સમાગમ થાય એમ હતું. વળી તમે 15 દિન વવાણી હાર્યો ને પછી વળતા હોય ત્યારે અહીં 15 દિન મળ્યું એમ નહીં. પ્રેમ કેટલો વિશેષ ઈચ્છા રહે છે તો તે ઈચ્છાને ઉપેક્ષા કરવાની મારી યોગ્યતા નથી. તમારો આટલો જે નિર્મળ પ્રેમ છે એ નિર્મળ પ્રેમની ઉપેક્ષા કરવી એ મારી યોગ્યતા બહારનો વિષય છે. કેવી ભાષા કેવી લીધી છે, કેવો ભાવ છે ને એવી ભાષા લીધી છે. યોગ્યતા એટલી બધી લાયકાતનો સવાલ નથી. અહીંયા મારી લાયકાત ઓછી છે એમ નથી કહેવાય. તમને જેમ મારા ઉપર અનુરાગ છે એમ મને પણ તમારા ઉપર અનુરાગ છે. તમારા આવા પ્રેમનું ઉલ્લંઘન કરવું એ મારા અયોગ્ય જણાય, અયોગ્ય લાગે છે. એ વાત હું કરી જ ન શકું, અનુચિત થાય એમ. એટલે એવું અનુચિત મારાથી ન થઈ શકે એવી મારી યોગ્યતા છે. થઈ શકે એના માટે અયોગ્યતા છે, થઈ ન શકે એવી યોગ્યતા છે. એટલે કે થવા માટે અયોગ્યતા છે એમ કેવું છે. એટલે તે ઈચ્છાની ઉપેક્ષા કરવાની મારી યોગ્યતા નથી, અથવા કોઈ પ્રકારમાં તમારા પ્રત્યે અસાધના જેવું થાય, તમને દુભાવવા જેવું થાય. અસાધનાનો અર્થ એ છે કે તમારી લાગણીને પ્રેમને દુભાવવા જેવું થાય. એ બી બીક રહે છે, કેટલું સંભાળીને ચાલે છે એ બી મને પણ બીક રહે છે. હાલ આપની ઈચ્છા અનુસાર સમાગમ માટે હવે એનો પોતે નિર્ણય કર્યો છે. લખે છે કે હાલ આપની ઈચ્છા અનુસાર સમાગમ માટે તમે શ્રી ડુંગર તથા શ્રી લહેરાભાઈ નો આવવાનો વિચાર હોય તો, તમારી સાથે એ લોકોને આવવાનો વિચાર હોય તો એક દિવસ મૂળી રોકાઈશ, મૂળીમાં એક દિવસ રોકાઈશ. સાયલા નહીં, મૂળી ઉપરથી જાઉં છું તો મૂળી એક દિવસ રોકાઈશ. અને બીજે દિવસે જણાવશો તો મૂળીથી જવાનો વિચાર રાખી જણાવશો એટલે તમે કહેશો, મારો વિચાર છે પણ છતાં તમે કહેશો તો એમ. કદાચ એક દિવસ રોકે તો બીજે દિવસ રોકાઈ જાય, એકાદ દિવસ રોકાવાનો ભાવ છે, તમે કહેશો તો એક દિવસ રોકાય છે, અને કદાચ કેમ કે નહીં નહીં બે દિવસ રોકાઈ જાય, બે દિવસ પણ રોકાઈ જાય. વળતી વખતે સાહેબ આવું કરવું કે કેમ તેનો તે સમાગમમાં તમારી ઈચ્છા અનુસાર વિચાર કરીશું, અને પછી વળતા શું કરવું તો આપણે મળશું ત્યારે એનો વિચાર કરી લેશું. મૂળીમાં મૂળી એક દિવસ રોકાવાનો વિચાર જો રાખો છો તો સાયલે એક દિવસ રોકાવામાં અડચણ શું એમ આપ નહીં જણાવતા. મૂળીને એક દિવસ નહીં આપડે, મૂળીને બદલે સાયલા રોકાવ, મારું ઘર છે આપણા પગલા થાય શું કે એવું નહીં કરતા. કેમ કે એમ વર્તમાન જતા ઘણા પ્રકારના અનુક્રમનો ભંગ થવાનો સંભવ છે. સાયલામાં સુભાગભાઈને લઈને શ્રીમદજીની પ્રસિદ્ધિ વધારે થઈ ગઈ છે, અને નાનું ગામ બહુ નાનું ગામ છે, આજે બી નાનું ગામ છે, તેથી તો કદાચ છે નાનું છે, એટલે આખા ગામમાં ખબર પડે. કોઈ વિશિષ્ટ વ્યક્તિ જો ગામમાં આવે તો આખા ગામમાં ખબર પડે ફલાણા આવ્યા છે, ફલાણા આવ્યા છે. એમને તો મુમુક્ષુથી આ વખતે દૂર રહેવું હતું, એમની વૃત્તિ એ છે કે આ વખતે મુંબઈથી છૂટીને નિવૃત્તિ ક્ષેત્રમાં એકાંતમાં રહેવું, મુમુક્ષુને ભેગા ન કરવા, કોઈને ખબર ન આપે. એના બદલે ઉલટાનું આ તો ધારે એના કરતા ઊંધું થવા માંડે, અને થોડું પડતું ઓર વધી જાય ત્યાં, એટલે એ અનુક્રમનો ભંગ થવાનો સંભવ છે, એ જ વિનંતી છે. માટે મૂળી રોકાશો ને સાયલા નહીં આવે. એક એક પ્રવૃત્તિમાં કેટલું જોખી જોખીને પગલું ભરે છે, પોતાના પરિણામને જ્ઞાન દશા છે, ઘણી સારી જ્ઞાન દશા છે, તો પણ પોતાના પરિણામને નુકસાન ન થાય માટે કેટલું ઝીણું ઝીણું કાઢે છે. જગતમાં પણ માણસ એક પૈસો ખોટી રીતે ઘસાતો નથી, ચારાખાના નીચે પડી જાય તો લઈ લેશે કે નહીં, ગોતીને ન જાય તો કોઈ વાર ગોતીને લઈ લે કે નહીં, કેમ કે ખોટી રીતે તો એક પૈસો કોઈને ઘસાવો, કેમ કે એ ચોખ્ખું નુકસાન છે કારણ વગરનું. આત્માને લાભ નુકસાનનું કારણ હોય એમાં ઝીણી નજર થઈ જવી જોઈએ, અહીંથી એમ વાત નીકળે છે કે આવી ઝીણી નજર થાય એ આત્માને બચાવે છે, એ આત્માને તારે છે, એ તો ડૂબાડવાનું તો સાધુ છે. 623 624 લલ્લુજી ઉપરનો પત્ર છે, બે લીટીમાં ખાલી. કોઈ દશા ભેદથી અમુક પ્રતિબંધ કરવાની મારી યોગ્યતા નથી, એટલે પ્રતિબંધ એટલે રૂકાવટ. મારી જે દશા છે એ દશામાં અમુક પ્રકારની રૂકાવટ ઊભી થાય એ કરવા હું માગતો નથી. અમુક દશા સુધી પહોંચવું થયું છે, એ દશામાં હવે કોઈ અમુક પ્રતિબંધો ઊભા થાય એ હું કરી શકું એમ નથી, કરી શકું એમ નથી. દ્રષ્ટાંત લઈએ તો કોઈ રાજા ચક્રવર્તી શ્રીમંત કોઈ માણસ હોય છે, એ જ્ઞાન દશામાં આવે છે, વિશેષ ઉગ્ર પુરુષાર્થ કરીને મુનિ દશા સુધી આવે, તો એ કઈ પ્રતિકૂળતાને લઈને તો કઈ ત્યાગ કરતા નથી સંયોગોનો. પણ જે સંયોગોમાં રહે છે એ પ્રતિબંધ છે, એમાં રહી શકવાની યોગ્યતા નથી હોતી માટે રહેતા નથી, રહી શકે નહીં. જેમ કે કોઈ માણસ એમ કે ક્લેશ વાળા માણસોની સાથે અમે રહી ન શકીએ, અમારી પ્રકૃતિમાં એ ક્લેશ ન થાય, તો થોડું નુકસાન ખમીને થોડુંક ગમે તે પ્રકારે પ્રતિકૂળતા વેઠીને પણ પોતે દૂર થઈ જાય એમ બને છે ને, એમાં અંતરનો જે પોતાનો પરિણામની અંદર જે ક્લેશ મટવાનો છે, ત્રણ ચોકડીનો નાશ થઈને, અને એકલો મંદ એવો સંજલનનો કસાય રહી જશે તો એ રહી શકે નહીં. બધાની વચ્ચે રહી શકે એવી યોગ્યતા નથી હોતી, એટલે એવો પ્રતિબંધ કરવો કે એવો પ્રતિબંધ રાખવો એવી યોગ્યતા નથી મારી એમ કહે છે.
એક દશા ભેદ થી એટલે એવી દશાનો પ્રકાર થઈ ગયો છે. ભેદ એટલે પ્રકાર એને કહેવો. એવો કોઈ દશાનો પ્રકાર વર્તે છે કે અમુક પ્રતિબંધ કરવાની મારી યોગ્યતા નથી, હું હવે કોઈ વિશેષ મને પ્રતિબંધ થાય એ કરી શકું એમ છું જ નહીં. આમાં શું થાય છે કે જ્યારે એક માણસને, બે માણસને, પાંચ માણસને, દસ માણસને, પચીસ માણસને ખબર પડે છે એટલે એ બીજાને ખબર કરે છે. બે ને ખબર પડી અને પાંચને ખબર આપ્યા, પાંચને ખબર પડી એટલે પચીસને ખબર પડી, એમ એમના પરિચયની અંદર 40-50 માણસો આવી ગયા છે. એ 40-50 માણસોનો પરિચય થવા દરમિયાન એમની દશા ઘણી અંદર જોર કરે છે અને એ અંદર બાજુની પ્રવૃત્તિમાં એ બાહ્ય પ્રવૃત્તિથી દૂર થવા માંગે છે. મારે કોઈ પરિચય વધારીને બાહ્ય પ્રવૃત્તિ માટે એવું કાંઈ કરવો નથી. એટલે આવી સૂચના છે, ગૂઢ ભાષામાં આ બધી સૂચના છે લલ્લુજીને, સ્વભાવને, બાલાભાઈ, તમારે મારા વિશે ક્યાંય વાત કરવી છે. તેમના દ્વારા જે પત્રાદી પ્રતિબંધ ની પત્ર છે એ પણ પ્રતિબંધ છે, એનો ઉત્તર લખો એની પણ નિરીક્ષા રહ્યા કરે છે. એટલે બીજા પેરેગ્રાફ, ત્રીજી લીટી પછી નીચેના પેરેગ્રાફ, બહારમાં આ આત્મા સંબંધી હાલ કાંઈ પણ પ્રસંગ ચર્ચિત થવા જેવો યોગ્ય નથી. મારા માટેની કોઈ ચર્ચા તમારે ક્યાંય કરવી નહીં. ઠીક છે, તમે પરિચયમાં આવ્યા છો એટલી મર્યાદા ઘણી છે. હવે તમારે કોઈને મારી ચર્ચા કરવી નહીં કે અમે કોઈ જ્ઞાની પુરુષ પાસે જઈએ છીએ, બહુ સારો ઉપદેશ મળે છે, આત્માનું કલ્યાણ થાય એવું છે એમ કરીને તમે ફંફેરો કરતા, એમ કે ચર્ચા કરતા નહીં એટલે ફંફેરો કરતા નહીં, મારો એટલી સાવધાની રાખી છે. હા, મારો તો સીધી વાત છે, પહેલા જ પરિચયમાં મેં આપસે ઇતના વિશ્વાસ કરતા કે મેરે વિષય મેં આપ કિસી સે કુછ નહીં કહેંગે. પહેલી વખત પરિચય થયો પછી ખ્યાલ તો આવી જાય એમને ત્યાં દર્શનનો શું મહિમા છે. ઉત્તરી ગયા, મારા વિશે કોઈની સાથે કાંઈ વાત કરશો જ નહીં, આ તો મેં વિશ્વાસ મૂક્યો છે તમારી સાથે, એમ કે બે પત્ર થયા છે. આ પ્રસંગે સમાગમ સંબંધી નિવૃત્ત પ્રવૃત્તિ થઈ શકવા યોગ્ય નથી. બે પત્ર મળ્યા છે પણ એમને ના લખી નાખી છે. આ વખતે કઈ અમે તમને મળી શકીએ એ પરિસ્થિતિ અમારી નથી, ના લખી નાખી છે. ત્યાર પછીનો પત્ર છે દાસીભાઈ મોરબી, એ મુંબઈથી નીકળી અને વવાણી આવી ગયા છે. વવાણીયાથી પત્ર લખે છે, વવાણીયા આવતા ત્યારે મોરબી નામ મૂકશું, પાછા વવાણીયા આવતા નજીક ગયા. વવાણીયા મોરબી 30 માઇલ જેવું છે,
30
કિલોમીટર જેવું મોરબી થી ત્યારે યાદ કર્યા હતા કે શ્રીમદજી આ સ્ટેશન ઉતરે ના કરે, જતા ઘર તો અહીંનું જ રાખ્યું છે, જ્યાં એમનું જન્મસ્થાન છે અહીંયા જ રાખ્યું, મોટું ભલે મોટું મકાન કર્યું છે, નજીક 5 મિનિટ નો રસ્તો છે એમના સ્ટેશન થી ઘરનો, પણ ટ્રેન છે પહેલેથી છે, ઘણું જૂનું સ્ટેશન છે, હા એ અંગ્રેજોના વખત ની માંડણી દેખાય આવે છે સ્ટેશન ની, જે છે પદ્ધતિ જે છે, ટ્રેન હતી તે દિવસે સ્ટેટ સુધી ટ્રેન વામણિયા, પણ મોરબી થી આ ધારશીભાઈ ને બીજા મોકશું આવતા, સુખલાલ કિરતચંદ, ધારશીભાઈ, નવલચંદભાઈ, નવલચંદ ડોસાભાઈ, જયારે વાણી આવે ત્યારે મોરબી થી વાણી આવે, એમને પત્ર લખ્યો. પર્યાય છે તે પદાર્થ નું વિશેષ સ્વરૂપ છે, પર્યાય છે શું છે, પદાર્થ નું જ રૂપ છે, વિશેષ રૂપ છે, જે ત્રિકાળી છે એ પદાર્થ નું સામાન્ય રૂપ છે, અને પર્યાય છે તે વિશેષ રૂપ છે, એમ કે પેલું સામાન્ય તે એક રૂપ છે, આ વિશેષ રૂપ છે, પર્યાય છે તે પદાર્થ નું વિશેષ સ્વરૂપ છે, તે માટે મનોપર્ય જ્ઞાન પણ પર્યાયથી જ્ઞાન ગણી વિશેષ એવા જ્ઞાન ઉપયોગમાં ગણ્યું છે, અને તેથી મનોપર્ય જ્ઞાન પણ જ્ઞાનોપયોગમાં ગણ્યું છે, અને તે પણ પર્યાયથી જ્ઞાનનો વિષય છે એમ ગણીને એને જ્ઞાનોપયોગમાં ગણ્યું છે, તેનો સામાન્ય ગ્રહણ રૂપ વિષય નહીં ભાસવાથી દર્શનોપયોગમાં ગણ્યું નથી. હવે શું છે કે અવધિ દર્શન છે પણ મનોપર્યોગ દર્શન નથી, મતિ દર્શન, શ્રુત દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન, પણ મનોપર્યોગ દર્શન નથી, એમ કેવું છે, એમ આ જ જ્ઞાનના ભેદ છે, પણ દર્શનના એટલા ભેદ નથી, એટલે એનો સામાન્ય ગ્રહણરૂપ વિષય નહીં ભાષવાથી દર્શનોપયોગમાં ગણ્યું નથી, એટલે ત્યાં મતિ જ્ઞાનનો દર્શન, મતે દર્શન ઉપયોગ થઈને સીધો મનોપર્યોગ થાય એમ કેવું છે, દર્શન ઉપયોગ ન થાય એમ નથી કેવું, પણ મનોપર્યોગ દર્શન ઉપયોગ નથી, એમ સોમવારે બપોરે જણાવવાનું થયું હતું, એટલે ત્યાં ચર્ચા સોમવારે બપોરે નીકળી હશે. શ્રાવણ સુદ ગુરુ ત્રીજ ને ગુરુવાર છે, અને દશમ ને બીજો ગુરુવાર આવે, 7 ને 3 10, દશમ ને બીજો ગુરુવાર આવે, વચ્ચે એક સોમવાર આવી ગયો 2 દિવસ પહેલાનો, શ્રાવણ સુદ દશમ નો સત્ર લીધો છે, પણ શ્રાવણ સુદ 7મ ને દિવસે કઈ ચર્ચા બપોરે થઈ છે, ગુરુવારના બદલે સોમવારે જે ચર્ચા થઈ છે બપોરે, સોમવારે બપોરે તેને જણાવવું થયું હતું, તે પ્રમાણે જૈન દર્શન નો અભિપ્રાય પણ આજે જોયો છે, એટલે કોઈ શાસ્ત્રમાં તો એ વાત જોઈએ છે, આ વાત વધારે સ્પષ્ટ લખવાથી સમજવાનું થઈ શકે એમ છે, અને આનું ઉપર સ્પષ્ટીકરણ લખીએ તો થઈ શકે એમ છે, કેમ કે તેને કેટલાક દ્રષ્ટાંતાદીનું સહચારીપણું ઘટે છે, અને એ સ્પષ્ટ કરવા માટે કેટલાક દ્રષ્ટાંત આપીએ તો તમે સાવ સ્પષ્ટ સમજી શકો એમ છો, તથાપિ અત્રે તો એમ થવું અશક્ય છે, પણ એવી લાંબી લાંબી વાત લખી શકાય એવું નથી, મને પ્રયોજનભૂત નથી, એ કહેશે મનોપર્યાય સંબંધી પર્યાય સંબંધી લખ્યું છે, તે પ્રસંગ ચર્ચમાં નિષ્ઠાથી લખ્યું નથી, એટલે બહુ એના ઉપર વજન દેતા નહીં, પ્રયોજન સંબંધી નહીં, ચર્ચવાની નિષ્ઠા ચર્ચા કરવા યોગ્ય છે એવી શ્રદ્ધાથી એ વાત નથી લખી, એ જાણવાનો વિષય છે, એટલે એટલું લખે નહીં, ચર્ચવાની નિષ્ઠાથી લખ્યો નથી, સોમવારે રાત્રે એટલે તે જ દિવસે રાત્રે બપોરે આ ચર્ચા, તે દિવસે રાત્રે આશરે 11 વાગ્યા પછી, રાતના 11 વાગ્યા પછી જુઓ ચર્ચા ક્યાં સુધી ચાલતી હતી, પ્રસંગ નીકળ્યો એટલે ખબર પડે, મિત્ર આપણને શું ખબર પડે કેવી ચર્ચાઓ કે કેવી કેવી ક્યાં ક્યાં સુધી થઈ હશે, સોમવારે રાત્રે આશરે 11 વાગ્યા પછી જે કાંઈ મારાથી વચનયોગનું પ્રકાશન થયું, એ વખતે જે મારા વચનો નીકળ્યા છે તેને જો તમને સ્મૃતિ રહી હોય અને યથાશક્તિ લખાઈ લખી શકાય એવું હોય તો એ લખી રાખજો, ચર્ચા મહત્વની થઈ હશે એના ઉપર ધ્યાન ઓછો હોય કદાચ તો ધ્યાન ખેંચ્યું છે, એ ચર્ચા ઉપર જો તમારું ધ્યાન હોય તો તમને યાદદાસ્ત લખી હોય રહી હોય, તમે કઈ લખી શકવા એવી પરિસ્થિતિ હોય તો લખી રાખો, એ વાત કઈક મહત્વની થઈ છે. ત્યાર પછી બે નીતિનો પત્ર છે લલ્લુજી ઉપર. નિમિત્ત વાસે આ જીવ છે એવું એક સામાન્ય વચન છે. તે સંઘ પ્રસંગથી થતી જીવની પરિણતિ વિશે જોતા પ્રાય સિદ્ધાંત રૂપ લાગી શકે છે. સામાન્ય વચન એટલે એવી એક બોલણી છે જેને સામાન્ય એટલે કોમન થઈ જાય બોલવાની અંદર, એક સામાન્ય હોય ભાઈ આ જીવ નિમિત્ત વાસી છે. ખરેખર તો એના ઉપાદાનમાં ઘણી શક્તિ છે, જીવના ઉપાદાનમાં તો અનંત શક્તિ ભરેલી છે, પણ એની સંસાર અવસ્થામાં જીવની યોગ્યતા કેવી છે કે જેવા જેવા નિમિત્ત આવે, રાગના નિમિત્ત આવે ત્યારે એને રાગ થવા માંડે, દ્વેષના નિમિત્ત આવે ત્યારે એને દ્વેષ થવા માંડે. એટલે જેવા જેવા નિમિત્ત આવે એવું એવું લગભગ એ પરિણમન કરે છે, અથવા ઉદયમાં અંદરમાં જેવું જે જે તે પ્રકૃતિનો ઉદય આવે છે એ નિમિત્ત છે, પરિણમનમાં સદરૂપ પરિણમી જાય છે, એને અનુસરીને પરિણમવા ઉદયમાં જોડાઈ જાય છે. એવી યોગ્યતા જોઈને તે સંગ પ્રસંગથી થતી જીવની પરિણતિ, જે જે પ્રસંગો થઈ રહ્યા છે તે તે પ્રસંગોમાં જે જીવની પરિણતિ જોઈએ છે, ત્યારે એમ લાગે છે કે આ જે બોલણી છે એ તો સિદ્ધાંત જેવી છે. નિમિત્ત વાસી જીવ છે એ તો સિદ્ધાંત જેવું થઈ ગયું કે સંસારમાં જીવની યોગ્યતા કેવી છે, નિમિત્ત વાસી છે, જેવું નિમિત્ત આવ્યું એ પ્રકારે એને પરિણામ થવા લાગે છે. એ જોઈને ઘણું કરીને અફર સિદ્ધાંત જે સરકારી સિદ્ધાંત છે એવી વાત નથી, પ્રાય મોટા ભાગમાં એવું બને છે. બહુ ભાગના સંસારી જીવો જેવા જેવા નિમિત્ત આવે તેવું પરિણામ કરે છે, અને એમ ન કરે તો નવાઈ લાગે એવું છે, એટલું બધું સામાન્ય થઈ ગયું. પીડા થાય વેદના થાય ત્યારે માણસ ને દુઃખ જ થાય ને, ત્યારે કઈ રાજી થોડો થાય, પીડા થાય ત્યારે શું થાય, દુઃખ થાય વેદના થાય ને દુઃખી થાય, એ તો સામાન્ય વાત છે. એમાં શું પીડા થાય છે ને દુઃખી નથી થતો તો અસામાન્ય લાગે એમ, એ કોઈ પણ દ્રષ્ટાંત થઈ ગયો. એવી રીતે જીવ નિમિત્ત વાસી આ જીવ છે સંસારી જીવ માટે, આ જીવ એટલે સંસારી જીવ લગભગ નિમિત્ત વાસી છે એવું પ્રાય સિદ્ધાંત જેવું થઈ ગયું છે, અને એ જોતા અનેક પ્રસંગો જોતા એ વાત બરાબર લાગે છે. બોધ એ લેવા જેવો કે સંસારમાં તો એમ બને છે, પણ હવે અસંસારની ગતિ પકડવી છે, સંસારની ગતિ પકડવી છે તો પકડવો છે કે અસંસારમાં, ત્યારે જેવા જેવા નિમિત્ત મારે એવું નિમિત્ત ના સમીપ માં રહેવું થવું નથી, મારે સ્વભાવ સમીપ જવાનું છે કે જેને નિમિત્ત સાથે કઈ સંબંધ નથી. ચાર પર્યાયોને કર્મના ઉદેશનો ઉદય કે ક્ષય કે ક્ષોભસમ કે ઉપસમ સાથે સંબંધ છે, પણ પરિણામિક ભાવરૂપ સ્વભાવને તો કોઈની સાથે સંબંધ નથી. એ બાજુ પરિણામની ગતિ કરવી એ એમાંથી મારી
છે. જેવો જેવો ઉદય આવે એમાં જોડે નહીં,
એમનું જોડાવ જાગ્રત રહેવું,
જાગ્રત રહેવું,
આત્માને નુકસાન થશે. રાગ અને દ્વેષ બંને નુકસાનના કારણ છે, રસ અને શોક બંને નુકસાનના
કારણ છે.